શિબિરના તૃતીય દિવસે પ્રારંભ કાળમાં આપણે ગઈકાલે સુંદર પ્રેમ શીખી પ્રેમાનંદ સ્વામી રચિત શોભા શી કહો રે રૂડી વર્ણન કરતા જાય ચિત્ત બુડી એનું પહેલું પદ સમજાતા અને કોશિશ કરી હતી. આજે આપણે બીજું પદ હરિને નિરીખ્યારે નેણે વાહલાને વર્ણવું સુંદર વ્યા એ બીજા પદને સમજવા માટે આપણે ગાઈએ. પ્રેમાનંદ સ્વામી સુંદર બીજું પદ રચ્યા છે, હરિને નિરખ્યારે નેણે વાહલાને વરણો સુંદર વેણે. આમ જોયે તો આપણને શબ્દ બહુ સામાન્ય લાગે છે, હરિને નિરખ્યા નેણે વાહલાને વરણો વેણે, પણ ઊંડો અર્થ બહુ અદભુત છે. આ પૃથ્વી પર ઘણા બધા કવિઓ થયા છે, ઘણા બધા ભક્ત કવિઓ થયા છે, એણે ઘણી બધી રચનાઓ કરી છે, પણ એ રચનાઓ અનુમાનિત છે, યાદ રાખજો. એ રચનાઓ કેવી છે? અનુમાનિત છે. જ્યારે પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી સ્પષ્ટ પોતે લખે છે, હું અનુમાનથી વાત કરતો નથી, હરિને નિરીખ્યા રે નેણે, પહેલાં મેં એને જોયા છે પછી વર્ણન કરું છું. મારું વર્ણન અનુમાનને આધારિત નથી, એટલે જે કાંઈ હું આમાં લખું છું એમાં તમે જરાય શંકા નહીં કરતા. જેવા મારને વર્ણવું, જેવી એની મોટપ કહું, એ મેં સાંભળીને કીધી કે અનુમાનથી કીધી એવું તમે માનતા નહીં. મેં પોતે મારી આંખે નિરખ્યા છે, સ્વઅનુભૂતિ કરી છે, અને પછી મારી કલમ ચાલી છે. હરિને નિરખ્યા રે નેણે વહલાને વર્ણવું સુંદર વેણે. આપણા નંદ સંતોએ જે જે રચનાઓ કરી છે એમાં કંઈક અંશે આ બીજને લાવ્યા જ છે, કે અમે જે કાંઈ લખીએ છીએ એ અમે સ્વઅનુભવની સાથે લખીએ છીએ. ક્યારેક ક્યારેક તો કોઈને વિશ્વાસ અવિશ્વાસની વાત આવે ને ત્યારે સંતો કેટલા બધા મૂંડા ઉતરી જતા અને કેટલી બધી અનુભવ સિદ્ધ વાત લખતા અને કહેતા. મુક્તાનંદ સ્વામી ને મહારાજનો જ્યારે નિશ્ચય થયો, હરિકૃષ્ણ લીલામૃતમાં લખ્યું છે, અને પછી મહારાજ જ્યારે નખ લેતા હોય અને અતિશય મહારાજમાં હેત જ્યારે જણાવ્યું, રામાનંદ સ્વામીમાં જેવું હેત હતું એના કરતા કોટી ગણું અધિક હેત જ્યારે જણાવ્યું, ત્યારે રામાનંદ સ્વામીની સાથે અતિશય જેને પ્રતીતિ હતી એવા મયારામ ભટ્ટ, રાજાભાઈ, પર્વતભાઈ, એ બધાએ જે ઠેરાવ કર્યા હતા કે કોઈ ગમે એટલી સામર્થ્ય દેખાડે તો પણ રામાનંદ સ્વામીથી સમર્થ કોઈને ન કહેવાય, મુક્તાનંદ સ્વામી હતા. પણ આ જ મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી કરતા કોટી ગણું અધિક હેત જ્યારે મહારાજમાં જણાવ્યું, ત્યારે પર્વતભાઈએ, મયારામ ભટ્ટે બધાએ સ્વામીને એક બાજુ બોલાવ્યા અને સ્વામીને કહે, સ્વામી તમારું ફરી ગયું ફૂં. ત્યારે સ્વામી કહે છે કે આજ સુધી ફરેલું તો આ ઠેકાણ આવ્યું, અને સાંભળો, રામાનંદ સ્વામીમાં જેટલી સામર્થ્ય હતી એના કરતા આ ભગવાન શ્રી હરિમાં અબજો ગણી અધિક સામર્થ્ય છે, અને રામાનંદ સ્વામીની અંદર જે સામર્થ્ય હતી એ તો આ મહારાજની દીધેલી હતી. અને આથી આગળ સ્વામી બોલ્યા, આમાં એક લેશ માત્ર જો ખોટું કહેતો હોઉં, આ મારા સર્વોપરી ભગવાન છે, આમાં લેશ માત્ર ખોટું જો કહેતો હોઉં તો અનંત કરોડો બ્રહ્માંડો ભાંગીને ભૂકો થઈ જાય, અને એનું જે પાપ લાગે ને પાપ મારે શિરે, તમે મહારાજનો નિશ્ચય કરો, આ મારા સર્વોપરી ભગવાન છે. કેટલી બધી અનુભવ સિદ્ધ વાતો. એકવાર બ્રહ્માનંદ સ્વામી કાળા તળાવથી અને તેરા ગામથી આ બાજુ આવતા હોય અને નારાયણપર બાજુ ગામ બાજુ જતા હોય, સ્વામીને જોઈ એક મુમુક્ષ પટેલ ખેતરમાં કાંઈ સાથી ચલાવતા હતા. સ્વામીને જોયા એટલે મનમાંથી કોઈ સાધુ પુરુષ લાગે છે, અને મુમુક્ષને સાધુમાં સહજ હેત થાય. મનમાં થયું કે લાવન ઘડીકા સાધુની પાસે બેસીને ભગવાનની વાતો સાંભળું, આમ નિર્ધાર કરી અને સ્વામી ચાલ્યા જતા હતા, એની પાછળ પાસે ચાલ્યા, ઉતાવળા ચાલ્યા, મનમાં એમ થયું આંબી જાય, પણ સ્વામી નારાયણપરા ગામમાં જ રોકાણ એટલે ત્યાં આંબી ગયા. અને સ્વામી એ બજારમાં હાલતા હાલતા એક ડેલો આવ્યો, ત્યાં 10-20-25 માણસો બેઠા હતા, સ્વામી ત્યાં બેસી ગયા. અનસ્વામી પ્રગટ ભગવાનની વાતો મળ્યા કરવા કે ઘોર કળે કાળની અંદર અનંત આત્માને તારવા માટે ભગવાન પ્રગટ થયા છે, સર્વોપરી ભગવાન આવ્યા છે. સ્વામી બહુ જ માર્ગની પ્રગટપણાની વાતો કરી અને પછી અડધો કલાક કલાક થઈને ડાયરો વિખાણો ને ત્યારે પટેલ બેઠા રહ્યા. સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામીને કહે છે, સ્વામીજી હું તો અજ્ઞાત માણસ છું, મને બીજી કાંઈ ખબર પડતી નથી, હું તો ખેતીનો કામનો કરનારો છું. તમે હમણાં પ્રગટ ભગવાન થયા છે એવી વાતો કરતા હતા, સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે, પ્રગટ ભગવાન છે, તે સ્વામી તમે સાચું કહેતા હતા? જો તમે જે કહેશો એમાં હું આ પાડીશ, મને બીજી કાંઈ ખબર નથી, પણ હું તો મારા મોક્ષની માટે પૂછું છું, માટે મહેરબાની કરી અને મને ખોટું નહીં કહેતા, જે હકીકત હોય કહો. સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે અને સ્વામિનારાયણ ખરેખર સર્વોપરી ભગવાન છે? બે પ્રશ્નો કર્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે, પટેલ નિધડક બની અને ભગવાન સ્વામિનારાયણનો આશરો કરો, નિશ્ચય દ્રઢ કરો, સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. આ વાતનો એક લેશ માત્ર હું મિથ્યા કહેતો હોઉં તો અનંત કરોડો બ્રહ્માંડ ભાંગીને ભૂકો થાય, એનું જે પાપ લાગે એની મારે શિરે તમે આ ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ નિશ્ચય કરો, તમારી મુક્તિ થશે. એટલે નંદ સંતોએ જે વાતો લખી છે એ અનુભવ સિદ્ધ વાતો છે. માટે ભક્તો જોજો, આવી છાવણી શિબિર ભર્યા પછી મહારાજના સર્વોપરી નિશ્ચયમાં ક્યાંય કચાશ ન રહી જાય. બહુ સાચું કહું છું, મહારાજે સર્વોપરી જ છે, એમાં ક્યારેય સંકલ્પ નહીં કરતા, સ્વપ્નમાં સંકલ્પ ન થવો જોઈએ. એવમ ગમે તેઓ દેશકાળ વ્યાપે, બાહ્ય દેશકાળ કે આભ્યંતર દેશકાળ, પણ મહારાજના સ્વરૂપમાં ક્યારેય પણ તમે સંશય નહીં કરશો. તો મહારાજે વડતાલના પાંચમા વચનામૃતમાં કીધું, મહારાજ એવો જે ભક્ત છે એની અંદર કદાચ કચાશ હશે, પણ મને જો સર્વોપરી સમજતો હશે તો એક દાડો એની કચાશને ટાળી નાખીશ અને મહારાજ કે મારું દિવ્ય ધામ આપીશ, પણ મારા સ્વરૂપમાં જેને સંશય નહીં હોય. વડતાલના પહેલા વચનામૃતમાં મહારાજ કે જગત નિર્વિકલ્પ સમાધિ માટે ભલે પોસાય તે કહેતું હોય, પણ અમે તો એમ કહીએ છીએ કે નિર્વિકલ્પ સમાધિને અમે સમાધિ નહીં ગણતા, નિશ્ચયને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ. સમાધિ કદાચ કોઈને થતી હશે, પણ મહારાજ કે અમારા સ્વરૂપમાં જેને સંશય હશે તો સમાધિ થયા પછી પણ અમને નહીં પામે, અને સમાધિ થતી હોય અથવા તો ન થતી હોય પણ અમારા સ્વરૂપમાં કદી જ એને સંશય થતો નથી, એવો જે ભક્ત એ દેહને મૂકીને અમને જ પામશે. માટે મહારાજ કે નિશ્ચય એ જ નિર્વિકલ્પ સમાધિ છે. માટે ભગવાનના ભક્તો આનંદ સંતોના શબ્દોને ઝીલજો, હરિને નિરખ્યારે નેણે વહલાને વર્ણવું સુંદર વેણે. આ મહારાજનું વર્ણનું જે કરું છું, પહેલા એ મહારાજને અનુભવ્યા છે, એના દર્શન કર્યા છે, નિશ્ચય દ્રઢ થયા પછી હું હવે મહારાજની મૂર્તિનું વર્ણન કરું છું. વાહલાને વર્ણવું સુંદર વેણે, યાદ રાખજો, સુંદર વેણ. સુંદર વેણ કોને કહેવાય ખબર છે? માણસની સારંગપુરના છઠ્ઠા પ્રમાણે ચાર પ્રકારની વાણી છે, પરાવાણી, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી. એમાં મહારાજે સારંગપુરના છઠ્ઠામાં સ્પષ્ટ બતાવ્યું કે જીવની પરાવાણી કોને કહેવાય? પરાવાણી એ સુંદર વાણી છે. પરાવાણી કોને કહેવાય? તો કે જે વાણીથી આત્માને પરમાત્માનું વર્ણન થતું હોય, જે વાણીથી પરમાત્માની ઓળખાણ થતી હોય, જે વાણીથી પરમાત્માનું વર્ણન થતું હોય એને પરાવાણી કહેવાય, એને સુંદર વાણી કહેવાય. અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિનું વર્ણન કરી રહ્યા છે, માટે પોતે કહી રહ્યા છે, હરિને નિરખ્યારે નેણે વહલાને વર્ણવું સુંદર વેણે. હું પરાવાણીથી મહારાજનું વર્ણન કરી રહ્યો છું. શ્યામ શરીરે રે શોભે આજાન બાહુ ચિતડા લોભે. એ મહારાજ કેવા છે? તો કે શ્યામ સ્વરૂપ છે. યાદ રાખજો, મહારાજ કેવા હતા? શ્યામ સ્વરૂપ. શ્યામ હતો અંધારામાં હામા મળે ને ભટકા એવા કાળાનો જ પાછા. મહારાજ શ્યામ હતા. મેં કદાચ તમને આગળ કીધું હશે, વર્ષો પહેલા ગઢપુરની અંદર નંદકિશોરદાસ સ્વામી થઈ ગયા, એણે જે વાત મને કરી હતી હું તમને કહું. લગભગ એસી એક્યાસી માં, એટલે ત્રીસેક વર્ષ પહેલા, બહુ નાનો હતો, આમ સહજ સાધુ મેં. તો એક દાડો સ્વામીને ગામડામાં આવેલા અને સંતો આવે એટલે ઘણો આનંદ થાય અને સંતો સ્વયં રહેવાનો આનંદ થાય. સ્વામીની ઉંમર ત્યારે વૃદ્ધ અવસ્થા, પણ ખબર નહીં હવે રાજી થયા. મને કે એક છોકરો એક વાત કહું, મેં કીધું કોણ સ્વામી? ત્યારે એની ઉંમર લગભગ 80 વર્ષની હતી. મને કે હું જે દાડે તારા જેવડો હતો ને, હું જે દાડે તારા જેવડો હતો ને, ત્યારે એ ગોકળીએ મને વાત કરી હતી ત્યારે એ ગોકળી મારા જેવડો હતો. એ ગોકળી એવું કહેતો હતો કે મેં તમારા સ્વામિનારાયણને જોયા હતા, મેં તમારા સ્વામિનારાયણને જોયા હતા. તમારા સ્વામિનારાયણ બહુ કાળાય નહોતા, બહુ ધોળાય નહોતા, એટલે સ્વામી કે શ્યામ શરીર. તમારા સ્વામિનારાયણ બહુ કાળાય નહોતા, બહુ ધોળાય નહોતા. તમારા સ્વામિનારાયણ બહુ ઊંચાઈ નહોતા, બહુ નીચાઈ નહોતા, પણ એની જે આંખ હતી એ અદભુત આંખ હતી. મારી જિંદગીમાં મેં એવી કોઈની આંખ જોઈ નથી, મારી જિંદગીમાં એવી કોઈની મેં આંખ જોઈ નથી. જ્યારથી આંખને જોઈને ત્યારથી ભૂલાતી જ નથી. અને સ્વામી કે ગોકળી મને વાત કરીને પછી 4-6 મહિના થયા ને ગોકળી દેહ છોડ્યો, પણ દેહ છોડ્યો ને ત્યારે ગોકળી દેહ છોડતા પહેલા બોલ્યો, મને સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવ્યા છે, હું ધામમાં જાઉં છું. ગોકળીએ મહારાજને પ્રશ્ન કર્યો કે તમને કેમ તેડવા માટે આવ્યા, મેં તમારું ભજન કર્યું નથી. અને એ વખતે ભગવાન શ્રી હરિ કે સાંભળો, તે મારું ભજન કેમ નથી કર્યું, અખંડ મને સંભાળ્યો છે, તે આખી જિંદગી મારી આંખને સંભાળી છે, માટે આજ ઈ ફળના નિમિત્તે હું તને ધામમાં તેડવા માટે આવ્યો છું, માટે થા તૈયાર, હું તને ધામમાં ઉપાડી. એટલા માટે અહીં પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કહે, શ્યામ શરીરે શોભે આજાન બાહુ ચિતડા લોભે. પાછા કેવા છે? શ્યામ શરીરે આજાન બાહુ. આજાન બાહુ કોને કહેવાય? ગોઠણ સુધી જેના હાથ લાંબા હોય એને કહેવાય આજાન બાહુ. પરમેશ્વર એ આજાન બાહુ હોય છે, મહાપુરુષ પણ કોઈક આજાન બાહુ હોય છે. ગોપાળાનંદ સ્વામી આજાન બાહુ હતા, રામાનંદ સ્વામી આજાન બાહુ હતા, મહારાજ આજાન બાહુ છે. આજાન બાહુ ચિતડા લોભે, ચિત્તને લોભી લે એવા છે. કારણ કે મહારાજનો ઐશ્વર્ય પ્રતાપ જ એવો હોય, એક એક અંગ એવું હોય કે ભલવલાના ચિત્તની વૃત્તિ લોભાઈ જાય. એક પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે ને, એકવાર મહારાજ દાદાના દરબારમાં બેઠા હતા, મોટી સભા ભરીને બેઠી હતી, એમ એક ચારણ આવ્યો અને સભામાં પ્રવેશ કર્યો. મહારાજ ગોદડી ઓઢી હતી, પણ એમાંથી પ્રકાશનો પૂંજો નીકળતા હતા. અને આ દ્રશ્ય જોતાની સાથે પેલો ચારણ બોલવા માંડ્યો, એલા તમે બેઠા છો શું કે? તમે બધા બેઠા છો? આ બાવાની ગોદડીમાંથી પ્રકાશ નીકળે છે કે? તમે બેઠા છો? મળ્યો બોલવા? આ બાવાની ગોદડીમાંથી પ્રકાશ નીકળે છે, તમે બેઠા છો? અને બહુ જયારે બોલવા મળ્યો ને ત્યારે મહારાજ ભક્તન ક્યાં કાઢી મૂકો ક્યાંયથી? હરિભક્તો કાઢી મૂક્યો, પણ ગઢપુરની ગલી ગલીમાં બજારે બજારમાં મળ્યો કેવા? અરે તમે બધા બેઠા છો, અરે લીમતરુ નીચે જાઓ, એલો બાવો બેઠો એની ગોદડીમાંથી પ્રકાશ નીકળે છે કે? તમે જાઓ જલ્દીને જુઓ, એની ગોદડીમાંથી પ્રકાશ નીકળે છે. એને મહારાજના સ્વરૂપમાં એવું વેદ થયું. પછી મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ તમે કાઢી મૂક્યો, પણ એ બિચારો ખોટું તો કહેતો નહોતો, તો હવે એનું શું થશે? મહારાજ કે અહીંથી એને મેં એટલા માટે કાઢી મૂક્યો કે એને વિરહની વેદના કાયમ રહે, જેથી કરી અમારામાંથી હેત તૂટે નહીં. મહારાજ કે એને અમારા અનહદ હેત બંધાણું છે, માટે એના શબ્દોથી બીજા અનંતને મારી પ્રતીતિ આવશે, અને એ જ્યારે દેહને મૂકશે ત્યારે મહારાજ કે મેં એને અમારું દિવ્ય ધામ આપી દઈશું. મહારાજની મૂર્તિ જોઈ છે, એમાં ચિત્ત લોભાઈ જાય. મૂર્તિ ઊંચી રે વખાણું સવા 64 તસુ પરમાણુ. જો બહુ ઊંચાઈ નહોતા, બહુ નીચાઈ નહોતા, 64 એટલે 5.25 ફૂટ અને માથે 1.25 ઇંચ. જોકે મારે દયા કરી, આપણને એવા દર્શન કરવાનો સંકલ્પ થાય તો ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ પધરાવ્યા છે, એ મહારાજના અંગે અંગનું માપ લઈ અને ગોપીનાથજી મહારાજ પધરાવ્યા છે. ગઢપુરનું મંદિર પ્રસિદ્ધ વાત છે ને, જયારે તૈયાર થયું ત્યારે મહારાજે નારણ સુતારને જુનાગઢથી બોલાવ્યા છે. સુતાર નારણ નામ જેહ જીર્ણ ગઢેથી તેડાવ્યા તેહ, હરિલલમમાં લખ્યું છે. અને જ્યારે નારણ સુતાર આવ્યા ને ત્યારે મહારાજ કહે, નારણજી જેવું અમારું સ્વરૂપ છે એવું જ બાડલું બદલા જેવું અદભુત સ્વરૂપ તમે તૈયાર કરી આપો. અને ત્યાં નારણ સુતાર હાથ જોડ્યા, મહારાજ એ તો સંવિત બને તમે હા બે હતો, પણ તમે તો દેશાંતરમાં ફરતા હો તો મહારાજી કેમ સંવિત બને? અને આ શબ્દ સાંભળતા વિહલાજી મારે જેવું લખ્યું, દેવાધિદેવે વરદાન દીધું તે શિલ્પીએ સાંભળી જ લીધું, જોવાની ઈચ્છા ઉર્માહી થશે તે મારી મૂર્તિ તમને જણાશે. કંડમાંથી ગુલાબનો હાર કાઢીને આપ્યો અને મહારાજ કહે, નારાયણજી તમે ચિંતા છોડો, જ્યારે પણ તમને મારા દર્શનનો સંકલ્પ થાય ત્યારે આ હાર લો, હારની સામે જોજો, તમને મારા પ્રગટ દર્શન થશે. અને પછી તમે અમારું અંગે અંગ માપતા જજો, મૂર્તિ બનાવતા જજો, અંગે અંગ માપતા જજો, મૂર્તિ બનાવતા જજો. અને એવી રીતે ગઢપુરમાં બિરાજતા ગોપીનાથજી મારાનું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું. જોકે મારા સર્વદેશી છે અને બધાનું રૂડું થાય એટલા માટે પગને આટી મરાવી, બાકી પગને આટી જો ન મારી હો તો કોઈ ક્યાંય જાતો જ નહીં. સમજાય છે? અમુકને સમજાય, અમુકને નહીં સમજાય. પણ એ ગોપીનાથજી મારાનું સ્વરૂપ એ મહારાજનું અંગે અંગ માપીને તૈયાર કરવામાં આવ્યું છે. મારા 64 તસુ ઊંચાઈ વાળા હતા. મૂર્તિ ઊંચી રે વખાણું, 64 તસુ પરમાણુ, સુંદર શોભે રે શરીરે, પિતપટ પહેર્યા છે બળવીરે. મારું સ્વરૂપ અતિશય શોભી રહ્યું છે. અને મહારાજે જે શરીર ઉપર વસ્ત્રો ધારણ કર્યા છે એ ખૂબ શોભે છે. પણ યાદ રાખજો, વસ્ત્રો શોભે છે, વસ્ત્રથી મારા શોભે એમ ક્યારે સમજતા નહીં. ભગવત તત્વ એક એવું છે કે એનો જેટલા જેટલા સંબંધ કરે એ બધા શોભે. એટલા માટે શતાનંદ સ્વામીએ સત્સંગમાં એક બહુ સરસ શ્લોક લખ્યો છે, નિત્ય અસંખ્ય કલ્યાણ દિવ્ય સદગુણ મંડિત હિ સેવિતશ્ચ ભયહિ ષડ્ભિ સિદ્ધિભિ અણિમાદિભિ. બહુ સરસ શ્લોક લખ્યો છે સ્વામી. કે જે પરમાત્માના ચરિત્રો લખું છું એ ભગવાન શ્રીહરિ કેવા છે? તો કે નિત્ય અસંખ્ય દિવ્ય સદગુણ મંડિત હિ, અસંખ્ય ગુણો નિત્ય જેના ચરણારવિંદને સેવે છે. અને અસંખ્ય ગુણો ભગવાનને પ્રાર્થના કરે, કૃપાનાથ તમે અમારો સ્વીકાર કરો, તમે અમારો સ્વીકાર કરો ને તમે શોભી ઉઠીએ. યાદ રાખજો, તમે અમારો સ્વીકાર કરો તમે શોભી ઉઠીએ. ગુણો ભગવાનથી શોભે છે, માણસ ગુણથી શોભે છે. યાદ રાખજો, ભગવાનમાં ને માણસમાં ભેદ છે, માણસ ગુણથી શોભે છે, જ્યારે ગુણો ભગવાનને લઈને શોભે છે. માણસ સારા વસ્ત્ર અલંકાર વગેરે ધારણ કરે તો જરાક સારો લાગે, શોભે, અને માણસની કિંમત વધે. પણ વસ્ત્ર અલંકાર ભગવાન ધારણ કરે તો વસ્ત્ર અલંકારની કિંમત વધી જાય. સમજાય? અરે મહારાજ ફૂટ બાય ફૂટના કપડા પર પોતાના ચરણાવિંદ પાડી આપે, એ કપડાની કેટલી કિંમત વધે? હે, કપડું તો 2 રૂપિયાની કિંમત નહોતું, પણ 2 લાખ કોક આપે ને તો હાલતો થા રૂપિયા નહીં બળ્યા, કેટલી કિંમત વધે, અનંત ગણી કિંમત વધે. ભક્તો આમાંથી આપણે એ સમજવાનું કે મહારાજનો સંબંધ એક જળ પદાર્થને થાય, જળ પદાર્થને આટલી કિંમત વધી જતી હોય તો આપણને જો મારાનો સંબંધ થાય, આપણે મારાનો સંબંધ કરીએ તો આપણી કિંમત કેટલી વધે. હે, સર્વથી પર મહાપુરુષ એટલે મહારાજે સર્જન કરવા માટે જેની નિમણૂક કરી એમાં સર્વથી પર મહાપુરુષ. પણ આપણે મારાનો સંબંધ બાંધીએ તો આપણે મહાપુરુષની કંઈ પર થાય, કારણ કે મહાપુરુષ મુક્ત જરૂર છે પણ રાગવાળો મુક્ત છે. આપણે એના થકી પર થાય જો ભગવાનનો સંબંધ બાંધીએ તો. અને ભક્તો જ્યારે ભગવાનનો મહિમા સમજાય ને ત્યારે જ ભગવાનનો સંબંધ જીવ બાંધી શકે છે, યાદ રાખજો. અને મહારાજનો મહિમા સમજાય ત્યારે જીવાત્મા બધું સર્વસ્વ મારને અર્થે કરી શકે છે. અને સર્વસ્વ મારને અર્થે જ્યારે કરી રાખે ત્યારે મહારાજાના ઉપર રાજી થાય છે અને જીવની મુક્તિ થાય છે. એ મધ્યના 62મા વચનામૃતમાં મહારાજ સ્વયં બોલ્યા છે. અને ભક્તને જયારે ભગવાન ઓળખાય ત્યારે એ ભગવાનને અર્થે બધું કરી જ રાખે ને ભગવાનને રાજી કરી શકે. એક બહુ સરસ પ્રસિદ્ધ પ્રસંગ છે. મેમકા ગામના શ્યામજી પટેલ બહુ સારા હરિભગત હતા, પણ આટલી બધી ગરીબ સ્થિતિ, માથે દેવું બહુ થઈ ગયું, પછી ગામમાં રહેવાય એવી પોઝિશન નહોતી, એટલે ગામ છોડી સોરવીર નામના ગામમાં રાતે જતા રહ્યા. પણ એટલી બધી ગરીબ સ્થિતિ, આવું ઘરને કેમ ચલાવ એ તકલીફ. પછી એક વાણિયાની પાસેથી કાંધે રૂપિયા લીધા, અત્યારે લોન પત્તે દાડા કાંધા પદ્ધતિ હતી, કાંધે રૂપિયા લીધા, એક ભેંસ ખરીદી. અને પછી ભેંસનું ઘી જ્યારે ભેગું થયું, એક મણ ઘી ભેગું થયું, ગઢપુર વેચવા માટે આવ્યા, અને ગઢડામાં ઘી એક બાજુ મૂકી અને મહારાજના દર્શન કરવા માટે આવ્યા. અને એ વખતે મહારાજ બરાબર પંગતમાં પીરસતા હતા સંતોને, અને મહારાજ સંતોને પંગતમાં પીરસતા હતા ને એ જોઈને એને બહુ આનંદ થયો. મનમાં એમ થયું, ઓહો હો, કેવા પીરસનારા ને કેવા જમનારા, જમનારા અલૌકિક છે ને પીરસનારા અલૌકિક છે. મનમાં વિચાર થયો, તો એક કામ કરું, આ ઘી વેચવા માટે આવ્યો છું એના કરતા સંતોને પીરસાઈ દો. આજ મહારાજ પીરસે છે અને સંતો જમે છે, તો પછી મહારાજને હાથે પીરસે અને સંતો જમે અને ઢેફલા પડે એવું ઘી છે, તો ઘી પંગતમાં આ બધા લાડુ પીરસે છે, તો પછી મહારાજને કહું મહારાજ પાછળ ઘી પીરસી દે. એટલે એને મૂળજી બ્રહ્મચારીને કીધું, જરાક મહારાજને કહો ને આ ઘી હું લાવ્યો છું, તે મહારાજ પંક્તિમાં સંતોને ઘી પીરસે. એટલે મૂળજી બ્રહ્મચારીએ મહારાજને કીધું, મહારાજ શ્યામજી પટેલની ઈચ્છા છે કે આપ ઘી પંક્તિ પીરસો, પણ મહારાજ તો તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ભગતની સ્થિતિને મહારાજ જાણતા જ મહારાજ કહે એ ભગત બહુ ગરીબ છે, એ ઘીમાંથી માણ્યાનું ઘરવરો ચાલે છે, એના આધારેના રોટલા છે, માટે ઘી નથી પીરસવું. મૂળજી બ્રહ્મચર્ય આવીને ભગતને કીધું શ્યામજી પટેલને કે ભગત મહારાજ ના પાડે છે, તમે ગરીબ માણસ છો અને આ આને આધાર તમારો રોટલા છે, એટલે ઘી નથી પીરસવું. ત્યારે શ્યામજી પટેલ પોતે મહારાજ પાસે મહારાજ કે મહારાજ આવા પીરસનારા આવા જમનારા કીધી મળશે, અને મહારાજ એ તો અમારે ઘરે હાલે રાખશે, એમને તાણ છે થોડીક તાણ ભેગી તાણ, પણ મહારાજ આવો મોકો કીધી મળશે, માટે મારા પર કૃપા કરો અને મહારાજ આજ આ ઘીને સંતોને પીરસો. અને મહારાજ રાજી થયા, અને મહારાજ રાજી થઈને પછી પંક્તિમાં ઘી પીરસ્યું. શ્યામજી પટેલ એટલો બધો આનંદ થયો, નાચવા મને કહો હો, આજ મારા ભાગ ખુલી ગયા, અરે મહારાજ પીરસે સંતો જન, અતિ આનંદ થયો. અને પછી ઘી પીરસી રહ્યા, પછી મહારાજ ખૂબ રાજી થયા. રાજી થયેલા મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું, આ શ્યામજી પટેલને અમારા થાળની પરસાદી આપીને જમાડવા છે, માટે અમારો ઉતાર બોલાવજો. અને પછી મહારાજે સ્વયં શ્યામજી પટેલને પોતાની થાળની પરસાદી આપીને જમાડ્યા. અને મહારાજ કહે, ભગત ચિંતા કરતા નહીં, બધા હારાવાના થાય. મહારાજ કહે છે કે મહારાજ આથી હારાવાના હું હોય કે, સમજણ તો જો, મહારાજ આપે પીરસું સંતો જેમે, આથી દુનિયામાં કોઈ હારાવાના હું માનતો નથી, મહારાજ મારે માટે તો બધા હારાવાના થઈ ગયા, બાકી વ્યવહારની ચિંતા મહારાજ તમે કરતા નહીં. કેવો ભગત કહેવાય, આનામ ભગત કહેવાય. ભક્તો ભગવાન ઓળખાય ને પછી ભક્તની આવી સ્થિતિ થાય. મહારાજ વ્યવહારની ચિંતા કરતા નહીં, અને આને નિષ્કામ ભક્ત કહેવાય. આવા ભક્ત ઉપર ભગવાન બહુ રાજી થાય. મહારાજ કે તમે જેવા ભગતની ચિંતા અમે ન કરી કોણ કરે, હવે ચિંતા તમે નહીં કરતા, અમે એમ ચિંતા ના, મહારાજ કે ચિંતા તમે નહીં કરતા. અને શ્યામજી ભક્ત ઘેરે આવ્યા, ત્યાં તો બધા લેણિયા આવી ગયેલા, એલા શ્યામલા કેટલા દાડા થયા, કેતો તો ઘી વેચી રૂપિયા આપીશ, ઘી વેચી રૂપિયા, લાય રૂપિયા, રૂપિયા તો હતા નહીં. શ્યામજી ભગત બધાને સમજાવ્યા કે ભાઈ ઘી વેચવા જ ગયો તો, પણ અમારા ભગવાન પીરસતા હતા અને સંતો જમતા હતા, એટલે પછી મેં ઘી પીરસાઈ દીધું, ભારે મોટો ભગતડો થઈ ગયો, કે દાતારનો દીકરો, કે અમને આપ્યાની ન્યા ઘી પીરસાઈ દીધું. શ્યામજી ભગત કે તમારે જે કહેવું એ કહો, પણ અત્યારે મારી પાસે કાંઈ નથી, અને ફરીને ઘી ભેળું થશે ને ત્યારે આપીશ, કાંઈ હતું નહીં, એટલે ઓલે શું કરે. ટાંટિયા પછાડતા પછાડતા પોતાની ઘેરે ગયા, પણ શ્યામજી ભગતની થોડીક ખેતી હતી, એમાં કપાસ વાવ્યો અને બાજરો વાવ્યો. એમ લખ્યું કે એ વખતે અઢળક કપાસ થયો, 300 મણ કપાસ થયો, 250 મણ બાજરો થયો, અને 3 રૂપિયા મણ કપાસ ગયો, 9000 કપાસ થયો, બાજરો થયો, બધું દેણું ચૂકવાઈ ગયું, અને તોય 4000 રૂપિયા વધ્યા. અને રૂપિયા લઈને મહારાજ પાસે, મહારાજ કે મહારાજ બધું દેણું ચૂકવાઈ ગયું, તોય 4000 રૂપિયા વધ્યા છે. મહારાજ કે ચિંતા છોડો અને તમારી પાસે રાખો. મહારાજ કે મહારાજ મારે સેવા કરવી છે. અને મહારાજ કે ખારું થોડી કરો. ત્યાં સેવાય કરીને પછી એમ લખ્યું કે આખી જિંદગી શ્યામજી ભગત ધનાઢ્ય જ રહ્યા અને સત્સંગમાં અનેક ફેરી સેવા કરી,
અને મહારાજનું એવું બધું હેત બંધાણું, મહારાજની મૂર્તિને ભૂલતા નહીં પછી. કારણ કે એક વાત ભગવાનના ભક્તો સમજજો, વ્યવહાર અટવાય ને તો ભજન અટવાય, વ્યવહાર અટવાય તો ભજન અટવાય. કારણ કે ભલે ભગવાનનો મહિમા સમજે પણ મૂળ તો દેહધારી છે ને, વ્યવહાર અટવાય તો ભજન અટવાય. ભગતનો વ્યવહાર સુધરો એટલે ભજન અટવાતું હતું, બધું ખરખું થઈ ગયું. અને પછી ખૂબ ભજન કર્યું મહારાજને અખંડ દેખતા, અને મહારાજ એનો અંત સમજો આવ્યો. અને ત્યારે મહારાજ અગાઉ થઈ ગયા કે શ્યામજી પટેલ અમે તમને તેડવા માટે આવવાના છીએ, એકાદશીના દિવસે તમે તૈયાર રહેજો. અને એને ગામમાં બધાને ઢંઢેરો પીટાઈને કહી દીધું, આવતી એકાદશી દિવસે મને મારા ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવવાના છે. અને એકાદશી દિવસ આવ્યો, અને તે દાડે મહારાજ અનેક મુક્તોને સાથે લઈ શ્યામજી પટેલ તેડવા માટે આવ્યા. અને બધાને કંઈક ને લોકોને દર્શન પણ દીધા. અને બધાને કહે, હવે છેલ્લા જય સ્વામિનારાયણ, હું જાઉં છું અક્ષરધામમાં, એમ કે દેહને છોડીને મારાના ધામમાં સીધા. આવી અદભુત મૂર્તિ છે. માટે અહીંયા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કહે કે મૂર્તિ ઊંચી રે વખાણું, સવા 64 તસુ પરમાણુ, સુંદર શોભે રે શરીરે, પિતપટ પહેર્યા છે બળવીરે, એવા સુંદર મારા શોભી રહ્યા છે. એવી અદ્ભુત એ આકર્ષક મૂર્તિ છે કે ભલભલાના ચિત્તની વૃત્તિ મહારાજમાં ચોંટી જાય. ભક્તને તો ચોંટે, અભક્તને પણ મહારાજના સ્વરૂપમાં વૃત્તિ ચોંટી જાય. પછી ઉખાડી પણ ઉખડે નહીં. કાલે ગોકુળ ભાટિયાની માની વાત નથી કરી, પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી લો તિરાડમાં જ જોયું ડોશીએ. આમ મહારાજ એ વખતે સામો જોયું તો તિરાડમાં જ જોઈને તોય જીવમાં ઉતરી ગઈ, એવી અદભુત મૂર્તિ છે. એનું વર્ણન અદભુત રીતે કરતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ત્રીજી કડી લખે છે.
ગેરે સાદે રે તાલી કે સાજ સાંભળી મેઘ નગારા
ઘે રે સાદે રે ગાજે સાંભળી મેઘ નગારા લાજે. મારનો જે અવાજ છે ઘેરો છે, મીઠો છે. મહારાજ બોલતા હોય તો એમ જાણે લાગે કે આકાશમાં મેઘ ગાજી રહ્યો છે. એવી અદભુત મારની વાણી હતી. જે વાણીને સાંભળીને હજારો મુમુક્ષ આત્મા મહારાજ બધી ખેંચાઈ ગયા હતા. મારના અવાજને સાંભળી, મારની વાણીને સાંભળી. પ્રસિદ્ધ પ્રસંગ છે, એકવાર મહારાજ વડતાલ જતા હોય, રસ્તામાં એક આંબાવાડી આવ્યું, ત્યાં મહારાજ બેઠા હોય સંતો ભક્તોની સાથે. એમાં એક જમાદાર 25 જેટલા સવારો લઈને ત્યાંથી પ્રસાર થતો હતો. હવે મહારાજ બેઠા હતા અને સંતો ભક્તો બેઠા હતા, એક બાજુ સ્ત્રી ભક્તો બેઠા હતા. પણ આ જમાદારે આ બધું જયારે જોયું ને ત્યારે મનમાં વિચાર થયો કે સાથે સ્ત્રી ભક્તો બેઠા હતા એટલે એમ થયું પુરુષો અને સ્ત્રીઓ બધા સાથે છે, માટે એમાં ધર્મ રહે નહીં એવો એને સંકલ્પ થયો. અને ત્યાં મહારાજની વાણી સાંભળી, મારું ઘેરો અવાજ જોયો એટલે મનમાં થયું ઓહો આ અવાજ તો મોહક છે, આ વિચાર થયો. અને જ્યાં એને બે સંકલ્પ, એક બાજુ અવાજ મોહક લાગ્યો અને બીજી બાજુ મનમાં સંશય થયો કે આ સ્ત્રી અને પુરુષો સાથે જ માટે ધર્મ ન રહે. મહારાજે મોઢ મલકાની સામે જોયું અને જમાદારને તરત સમાધિ લઈ ગયા. અને સમાધિની અંદર જમાદારને એવું દેખાણું કે અનેક પૈગંબરો મારની સ્તુતિ કરતા હોય, મારની પ્રાર્થના કરતા હોય. એટલે આ જમાદારે પૈગંબરોને પૂછ્યું, તમે કોણ છો અને આની સ્તુતિ કેમ કરો છો? ત્યારે પૈગંબરો કીધું, ખાંભળો, અમે આના મોકલ્યા બધું કાર્ય કરતા હતા, આ અમારા બધાના સ્વામી છે અને બધાનો ઉપરી છે. અને સાંભળ જમાદાર, તે ઈ ભગવાનના કાર્યમાં સંશય કર્યો છે માટે તને બહુ મોટો દોષ લાગશે. તારે જો મુક્તિ જોતી હોય તો પાછો જા અને ભગવાનની માફી માંગ, નતર કોઈ કાળે તારો ઉદ્ધાર થશે નહીં. પછી જમાદાર જાગૃત થયો, પણ જાગૃત બન્યા બનતાની સાથે મારને ભખોભક દંડવડ કરવા માંડ્યો, પોકે પોકે રોવા માંડ્યો. એટલે હારે રહેલા બધા વિચારો માંડ્યા, આની જિંદગીમાં કોઈ દી આહુડું ન આવે, આવું શરીર પુરુષ આને થયું હું એમ પોકે પોકે રોવા માંડ્યો. એટલે આ બધા કે તમને શું થયું, પણ રોવાનું બંધ જ ન કરે. મહારાજ કે તને શું થયું, કેમ રોવ છો? મહારાજને ન કે. ખૂબ રોયો, ખૂબ રોયો. સંતો ભક્તો બધા વિચારવા લાગ્યા કે રડે જ કેમ. પણ છેવટે જ્યારે થોડો શાંત થયો ત્યારે મહારાજને કહે છે, કૃપાનાથ મને માફ કરો, મને માફ કરો, મને તમારી પ્રત્યે સંશય થઈ ગયો. આપ તો સ્વયં પરમેશ્વર છો, મારા પર કૃપા દ્રષ્ટિ કરો અને હવે મારે પાછું ઘેરે જવું નથી, મને તમારી પાસે રાખો અને મહારાજ તમારી સેવા કરીને મને ધન્ય ભાગ્ય કરવા દો. અને આ શબ્દ સાંભળી સાથે રહેલા બધા વિચારવા લાગ્યા, આને ઘડીકમાં શું થઈ ગયું? આ કોઈ દી કોઈની પાસે ન ઝૂકે અને આ આ સ્વામિનારાયણની પાસે આવ ઝૂકી ગયો ને એમ કે મને તમારી પાસે રાખો. હારે રહેલા જે સિપાહીને પૂછ્યું, તમને થયું શું? અને એ વખતે આ જમાદારે કીધું, આ તો સર્વે પૈગંબરના પણ માલિક છે અને આને શરણે જે થાય એની જ મુક્તિ થાય છે, માટે હે કૃપાનાથ મને તમારી પાસે રાખો. મહારાજ કહે, અમારી પાસે નથી રાખવા, સાંભળો તમે પાછા જાઓ, તમારા માધ્યમથી બીજા ઘણા બધા મુસ્લિમને પણ અમારે હરિભગત કરવાના, તમે પાછા જાઓ, અમે તમને વચન આપીએ છીએ કે તમારો અંત સમો જ્યારે આવશે ત્યારે અમે તમને તેડવા માટે આવશું, દેહને છોડાઈને અમારા ધામમાં લઈ જશું. ભક્તો તમે આમ બહુ વિચારશો ને તો રાજીપાનું ફળ મહારાજ મુક્તિ જ આપે. તમે ગમે ને જોજો, આખું આખું મારું જીવન કહું તમે વાંચજો, મારા ખૂબ રાજી થાય તો હું કે જા તારો મોક્ષ કરીશ અને મુક્તિ આપે. અને આધ્યાત્મિક પથમાં મુક્તિ માને પરમાત્માનું સાનિધ્યનું સુખ, એથી અધિક કોઈ આધ્યાત્મિક પથમાં પ્રાપ્તિ પણ કીધેલી નથી. ગમે ત્યાં તમે દ્રષ્ટિ નાખશો મારા એ જ આપશે અને એમાં જ મારાનો રાજીપો છે. અને એના સિવાય બીજું માગન તો મારા જ રાજી ન થાય. તમે જો લખો ચારણ હું મારા પાસે માંગ્યું, મહારાજ મારો વિરોધ દીકરો મરે નહીં, અને આ 100 ભેંસનું ખાંડો છે ને એ અખંડ રહે. મહારાજ કે જરાક તો વિચારો, તમે આત્માનંદ સ્વામી જેવા મોટા સમર્થ સંતની સેવા છે અને તોય હજી તમને આ વીરા દીકરામાંથી અને તમને આમાંથી પ્રીતિ ભેંસમાંથી ટળતી? ભગવાનના ભક્તો યાદ રાખો, લખો ચારણે આત્માનંદ સ્વામીને હકીકતમાં સેવા જ નહોતા, આત્માનંદ સ્વામીને હકીકતમાં સેવ્યા જ નહોતા. જો સેવ્યા હોત તો વીરો દીકરો અને આ ભેંસો અખંડ એવું માગત જ નહીં, નહોતા સેવાની ખાતરી હું. સંપ્રદાયનો ઇતિહાસ તમે આમ એમાં દ્રષ્ટિ નાખશો એટલે ખબર પડશે, તમને આમ સાબિત થશે ખરેખર નોંધ સેવા. દ્રષ્ટિ નાખો, બુદ્ધિ વાપરો, કઈ દેખાય છે એવું કઈ દેખાય છે કે ભલે આત્માનંદ સ્વામીની સાથે રહ્યા હતા પણ સેવા નહોતા. ઘણી ફેરી ઘણા નથી કે તમે મોટા મોટા સંતોને બિલાડ્યા, આની બિલાડ્યા, આની બિલાડ્યા, આની બિલાડ્યા, પણ સ્વભાવ તો ઠૂઠા જેવો જ હોય. ત્યારે સમજવું, ભેળો રહ્યો તો ભેળો રહ્યો તો, પણ ખાટલામાં જે માકડ રહે અને હુનારને હક ન લેવા દે એમ ભેળો રહ્યો તો પણ હક નોત લેવા દીધું. સમજાય? સેવા નહોતા એની ખાતરી. શું? જો સેવા હોત બરાબર, જો આત્માનંદ સ્વામીની સેવા હોત તો આત્માનંદ સ્વામીને જ્યારે રામાનંદ સ્વામી સાકારપણાની પ્રતીતિ કરાવી અને પોતાના બધા શિષ્યોને આત્માનંદ સ્વામી પોતાની પાસે બોલાવ્યા અને પછી એમ કીધું કે સાંભળો, મારી જે માન્યતા હતી ભગવાન નિરાકાર છે એ વાત તદ્દન જૂઠી છે અને રામાનંદ સ્વામીની સમજણ એ સનાતન સત્ય છે, માટે આજથી મારા જેટલા શિષ્યો છે બધા જ રામાનંદ સ્વામીને શિષ્યો થઈ જજો. અને સેવા હોય તો એ વાત મને કે ન મને, હજારો મુમુક્ષ આત્મન મનાણે પણ લખુચારણને વાત મનાણે નહોતી. આત્માનંદ સ્વામીને કીધા પછી પણ રામાનંદ સ્વામીને શિષ્ય નહોતા થયા. આ જ વસ્તુ બતાવે છે કે એણે આત્માનંદ સ્વામીની સેવા નહોતા, જેથી કરીને માયિક પદાર્થમાંથી પ્રીતિ ટળે નહીં. એટલા માટે મહારાજ મધ્યના 54મામાં અંત્યના 2મામાં એમ કહે છે, સત્સંગથી જેમ જેટલા વશ થાય છે એટલે કોઈથી નિત થતા, કારણ કે સત્સંગથી જ જીવાત્માને પરમ તત્વ પરમાત્માનું સ્વરૂપ ઓળખવામાં આવે છે, જગતમાંથી પ્રીતિ તૂટે છે, બાકી બીજો વિકલ્પ નથી. ગમે એટલું ભજન કર્યા પછી પણ યાદ રાખજો, જગતમાંથી પ્રીતિ સત્સંગના અભાવે તૂટવી કઠણ છે. અને એને માટે શ્રીમદ ભાગવતનો 4th સ્કંદ બતાવે કે 6 મહિના દાખલો કરી અને ભગવાનને પ્રગટ દર્શન કર્યા હતા ધ્રુવે, પરંતુ જગત નાશવંત ન મનાણું. ભગવાન પ્રગટ થયા અને ભગવાન દર્શન આપ્યા તો માગી માગીને માયા માગી મને એવું રાજ્ય મળો જે રાજ બધાના કરતા મોટું હોય. કારણ શું? ધ્રુવે ભજન કર્યું હતું પણ સત્સંગ નહોતો કર્યો. સમજાય? સત્સંગ નહોતો કર્યો. અને તમને આમ આમ સત્સંગમાં દ્રષ્ટિ નાખશો ને તો ખબર પડશે, જેને સત્સંગનો અંગ નહીં હોય એ વ્યક્તિ બરડ બહુ છે, એને બહુ હાચવવો પડે, એને બહુ હાચવવો પડે. મોટા મોટા સંતો કહેતા એ કાચના વાસણ જેવો. કેવો? કેવો બોલો તો? કાચના વાસણ જેવો. કાચનું વાસણ હોય ને તો તમને આમ ફાયદા ઘણા બધા દેખાય. એક તો સ્ટીલ વગેરે કરતાં સસ્તું આવે. બીજા નંબર એમાં દૂધ અધિક ભરો અને પીવું હોય ને તો તમને ગરમી ન લાગે, પીવામાં જરાક સુટેબલ તારે, દેખાવમાં સારું લાગે, એ બધી રીતે સરસ તમને દેખાય, પણ ક્યાં સુધી? હાથમાંથી પડી હેઠું નથી ગયું ત્યાં સુધી. સમજાય? એ હાથમાંથી પડે એટલે ચૂરે ચૂરા થઈ જાય, એ ફૂટી તો જાય, સાંભળજો, એ ફૂટી તો જાય પણ એ એકલો નાશ પોતાનો ન કરે, પણ એ ફૂટીને એવા કાચ વેરાય પછી હજારો લોકોને વાગે, પોતે તો હેરાન થાય બીજા અનેકને હેરાન કરી નાખે. સત્સંગ જેના જીવમાં નથી ઉતર્યો એ વ્યક્તિને હાચવો બહુ પડે. એ કદાચ દાન વગેરે વગેરે કરતો એટલે રૂપાળો બહુ દેખાય, પણ એ કાચના વાસણ જેવો છે, એનું જરાય ગમતું ન થાય જે દાડે, તે દાડે ફૂટી જાય. એ ફૂટે તો ખરો પણ અનેક લોકોને કાચ વગાડે, અનેક લોકોને મોક્ષ માર્ગમાંથી પાછા પાડે. માટે ભગવાન સ્વામિનારાયણને એટલા માટે તો અંત્યના 24મા વચનામૃતમાં લખવું પડ્યું, અમે કથા વાર્તા કરીને જેટલા રાજી થાય એટલે કોઈ માધ્યમથી થતા નથી. એટલે ભગવાનના ભક્તો કથા વાર્તાનો અંગ રાખશો. લખુચારણ, એણે આત્માનંદ સ્વામીના જોગમાં હતા પણ સેવા નહોતા, જેથી કરીને વાતની અને હા ન પડી આત્માનંદ સ્વામીના શબ્દની. અને મારા જેવા મહારાજ મળ્યા તોય પણ માગી માગીને માયા માગી. પછી મહારાજ બહુ સમજાવ્યા અને છેવટે પછી આ પડી અને મારને શબ્દની આ પડીને લખુચારણનું કલ્યાણ કર્યું. અહીંયા મહારાજ પેલા પઠાણને એમ કહે છે, જમાદારને, તું ચિંતા છોડ, સાંભળતા રહો, અંતકાળ જયારે આવશે ને ત્યારે તેડવા માટે આવશું. બસ જમાદાર રાજી થઈ ગયો, પોતાની ઘેરે ગયો, વર્ષો સુધી મારું ભજન કર્યું અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે એનો અંતકાળ જયારે આવ્યો ને ત્યારે સ્વયં અનંત કરોડો બ્રહ્માના માલિક તેડવા માટે આવ્યા. અને એને કહ્યું, થા તૈયાર, અને અક્ષરધામમાંથી તારા માટે ધક્કો ખાધો. પોતે ધક્કો ખાને એવા એક જ ભગવાન છે ને સ્વામિનારાયણ છે. હે, બાકી બીજાને મોકલે, પાર્ષદોને મોકલે, પોતે ધક્કો ખાય એવા દયાળુ તો એક મહારાજ છે. અનંત મુક્તોની સાથે આવ્યા, પઠાણ દેહને મુકાવી અને પોતાના ધામમાં તેડી ગયા. એટલા માટે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે ઘેરે સાદે રે ગાજે સાંભળી મેઘ નગારા લાજે હસતા આવે રે પાસે કેસર સરખો સુગંધ શ્વાસે. મારે જયારે બોલે છે ત્યારે એટલું બધું અદભુત એ ઘેરો સાદ છે કે જાણે આકાશમાં મેઘ ગાજતો હોય મીઠા મીઠો ગણાય. જોયો તમે મેઘનો અવાજ આવતો હોય વરસાદ અરૂટતો હોય ને તો તમને કંટાળો ન આવે સાંભળવો ગમે, પણ મહારાજની વાણી તો એટલી બધી મધુર છે કે મેઘ જે એની જે ગર્જના છે પણ મહારાજના અવાજ જે મીઠાશ પણ એ પણ લાજી જાય છે. હસતા આવે રે પાસે કેસર સરખો સુગંધ શ્વાસ. અને મહારાજની સહજ પ્રકૃતિ હતી. કેવી હતી? મહારાજની સહજ પ્રકૃતિ હાસ્યવાળી બહુ હતી, સહજ જ. એમ મહારાજ મંદ મંદ હસતા જ રહેતા એમ. અને ભક્તો આપણે પણ એવી સહજ પ્રકૃતિ પાડવા પ્રયાસ કરવો. ખેતર અમુક અમુકની તો પ્રકૃતિ હોય તમે ગમે ત્યારે જોવો ને તો આપણને એમ લાગે એડિયું પીને એવો લાગે છે, કોઈથી મોઢું જ ન મલકાવે એમ, જાણે બાપ માર્યા વેર નો એમ જ બેઠો હોય. યાદ રાખજો લૌકિક કાર્યમાં પણ જેને હાસ્યવાળી પ્રકૃતિ નથી એ વ્યક્તિ લૌકિક કાર્યમાં પણ સફળ થતો નથી. અમે ઘણી ફેરી અનુભવ કરીએ, એટલે ટોલનાકા આવે ને ટોલનાકા એને પ્રસાદ આપીએ એટલે પછી રૂપિયા ન લે, પણ એમાંય તમે હસીન પ્રસાદ આપો ને તો રૂપિયા ન લે. એમને કાળું મસ્ત જેવું મોઢું કરીને આમ પડીકું લાંબુ કરો ને તો કે રૂપિયા લાવો રૂપિયા લાવો. સમજાય તમને? તમે હસો ને ખાલી હસો ને ત્યાં વાલા ને હેત થાય હસો ત્યાં. માટે ભગવાનના ભક્તો મહારાજના ગુણ આપણી અંદર આવ્યા જોઈએ. બાકી તો આ દુનિયા છે એની અંદર એ બધું અરખ ને શોક ને એ બધું તો હાલે જ રાખવાનું, ફાયદો નુકસાન એ બધું હાલે જ રાખવાનું. પરંતુ બધી પોઝિશનમાં ભગવાનનો ભક્ત મલક મલક મોઢું જો મલકાવતો રહે તો અનેક વિઘ્નોમાંથી બહાર નીકળી જાય છે, ભગવાન સુધી પહોંચી શકશે. યાદ રાખજો જેને હસવાની પ્રકૃતિ નહીં હોય એ લૌકિક કાર્યમાં સફળ નહીં જાય, આધ્યાત્મિક માર્ગમાં પણ સફળ નહીં જાય. તમે લખો એના લગ્ન આધ્યાત્મિક માર્ગમાં પણ સફળ નહીં જાય, કારણ કે હસવું એ સત્વગુણ છે. હસવું હાસ્ય સત્વગુણ છે, જ્યારે શોક એ તમો ગુણ છે. તમો ગુણમાં કોઈ દી ભજન ન હોય, તમો ગુણમાં કોઈ દી ભજન ન હોય. શોકમાં બેઠેલી વ્યક્તિ કોઈ દી ભજનમાં ઊંડો ઉતરેલો હોય ને, માટે ભગવાનનો ભક્ત અખંડ આનંદમાં રહે. મારીની પ્રકૃતિ કેવી? હસતા આવે રે પાસે. કોઈ પણ કાર્ય હોય તો મહારાજ હસતા જ હોય, અને કોઈ ભક્તને બોલાવે તો પણ હસતા હસતા જ પાસે આવે. આવા ગુણ પરમ પૂજ્ય લાલજી મારમાં તમને બહુ જોવા મળશે. સહજ જ હાસ્યની પ્રકૃતિ, સહજ જ. અમે હમણાં ઇંગ્લેન્ડ જઈને આવ્યા તો કારણ કે રોજ અમે સેવા કરતા, અમે એને સેવા કરવાનો વારો, અમારે આર્ય હતા એટલે અમારે બોર્ડિંગ કાર્ડ કઢાવવા જવાનું, ઓલું કરવા જવાનું, એમને જવાનું, અમારે તો ઉભું રહેવાનું. એ બોર્ડિંગ કાર્ડ કાઢીને આવે ત્યાં રસ્તા હસતા આવે. અમે મનમાં હસતા હસતા કહેતા કા વારો લાગ્યો ને. અને અમારી લાઈન હોય ને તો અમારે બધાને બોર્ડિંગ કાર્ડ પાછા લઈ લેવા પડે, પછી એને આગળ હાલવું પડે, અને આગળ હાલીને એમ બધું ક્લિયર એને કરવું પડે. પણ ખરેખર એક વાત ચોક્કસ છે, લાલજી મારની અંદર બધાને વશ કરવાનો ગુણ બહુ સરસ. સંતોને એવા રાજી કરે, એવા રાજી કરે, એમ લાગે નંદ સંતો મારીને અરે ફરતા હશે ને ત્યારે આવા સુખની અનુભૂતિ કરતા હશે એવો આપણને અહેસાસ થાય. અને ઘણી વાર કહું છું લાલજી મારની એ તાકાત છે. આમ સહજ જેની અંદર એવા ગુણો છે, આપણે મન કદાચ આપણા છીસરા મન હશે અને મગજ નાના હશે એટલે આપણે આપણે આ પોતાના પારકા એમ બે ભેદ કરતા હશું. એના મતે મારા આ પારકા ભેદ જ નથી, એને મતે બધા પોતાના જ છે અને બધા એને પોતાના કરીને જ રાખશે. અને યાદ રાખ એક દિવસ એવો આવશે બધા એના જ થઈ જાય, એવો દિવસ આવશે. એવી સહજ એની અંદર એવી પ્રકૃતિ અને સહજ એના ગુણો છે. મહારાજની પ્રકૃતિ હસતા આવે રે પાસે કેસર સરખો સુગંધ શ્વાસ. મારે હસતા હસતા આવે અને મારના શ્વાસમાં પણ સુગંધ આવે, કેસર ચંદન જેવી સુગંધ મારના શ્વાસમાંથી સ્ફુરે છે. સામાન્ય માણસથી આ સંવિત બને અને ભગવાન છે ને ભગવાન. આ તો માનો મહારાજ દિવ્ય ચરિત્ર કરી રહ્યા, કદાચ માનુષિક ચરિત્ર કરે ને તો એમાં કાંઈક દિવ્યતા હોય. એવું શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં લખ્યું છે કે ઋષભદેવ ભગવાને એવી માનુષિક લીલા આદરી કે પોતે જ્યાં જાડા પેશાબ કરે એના ઉપર જ આળોટે, જાડા પેશાબ કરે એના ઉપર આળોટે, પણ જાડા પેશાબ ઉપર આળોટીથી એ જાડો જે કર્યો પેશાબ જે એમાંથી એવી સુગંધ પ્રસરે બાર બાર ગાંવ સુધી સુગંધ પ્રસરે, જાડા પેશાબમાંથી સુગંધ પ્રસરી. એ જે જાડા પેશાબ કરીને તે આળોટે માનુષિક ચરિત્ર હતું. એ જો જીવને એમ થાય કે આ થોડા ભગવાન હોય, પણ એમાંય કંઈક દિવ્યતા શું, તો એમાંથી સુગંધ પ્રશ્ન, તો જાડા પેશાબ વળી સુગંધ હોતા હશે. પણ ભગવાનના માનસિક ચરિત્રમાં પણ દિવ્યતા હોય. એટલા માટે મહારાજે પંચાળાના ચોથા વચનામૃતમાં કીધું, મહારાજ કે મુનિબાવાનો બહુ સરસ પ્રશ્ન, મહારાજ તમારા સ્વરૂપમાં કોઈ નિશ્ચયમાં સંશય ન થાય, પોસાય માનસિક ચરિત્ર જોઈતું હોય, એનો શો ઉપાય છે? ત્યારે મહારાજ કે જો તમને ગોતતા આવડે, તમે પુહાયા માનસિક ચરિત્ર કરતા, પણ એમાં કંઈક દિવ્ય ભાવ હોય, અને દિવ્ય ભાવ ગોતતા જો આવડી જાય, તો તમને કોઈ દી અમારા સ્વરૂપમાં સંશય થાય નહીં. અને મહારાજની તો બધી પ્રકૃતિ એવી હતી, મારાનો તો સ્વભાવ જ એવો હતો કે મારાના ચરિત્રમાં જલ્દી સંશયને માગ જ નહોતો. ભગવાનના અવતારો પૃથ્વી પર આવ્યા ત્યારે તમને માગ થોડોક મળે, પણ મહારાજ આ ફેરી માગ જ ન રહે દે. મારે શું વિચાર્યું કે કેટલાકને ગોતતા આવડશે માનસિક ચરિત્રમાં દિવ્ય ચરિત્ર, માટે આ ફેરી મારે માનસિક ચરિત્ર કરતાં દિવ્ય ચરિત્રો વિશેષ કરવા છે, કે જેથી કરીને કોઈને સંશય જ ન થાય. માનો મહારાજ વૈરાગની વાત કરે, મહારાજ વૈરાગની વાત કરે, જગત ખોટાની વાત કરે, અને એને બે ચાર પત્નીઓ હોય તો કોકને સંકલ્પ થાય, થાય કે ન થાય? મહારાજ કે અમારું પરણવું જ નથી. પછી અમે ગમે એટલી વૈરાગની વાત કરીને, ગમે એવી ત્યાગની વાત કરીએ, તોય પણ હા પડે. અને જગત મિથ્યાની વાતો કરીએ તોય હા પડે. અને આ જગતમાં નારી માત્ર છે રાક્ષસની જેવી છે એમ કહીએ તો હા પડે, અને પુરુષ માત્ર પણ દેહધારી રાક્ષસ જેવા છે એમ વાત કરીએ તો હા પડે. કારણ કે મારનો વૈરાગ્ય એવો હતો, મારીની વાત સાંભળીને જ 1500 નારીઓએ સંસાર છોડ્યો. તમે વિચારો, આ બ્રહ્માંડ સર્જાણું ત્યારથી ઇતિહાસ નથી ઘટ્યો, 1500 નારીઓએ પરિણા પછી પરિણા સ્ત્રીનો પુરુષનો ત્યાગ કરીને સંસાર છોડ્યો. મારના ભગવાન જે નથી ભજતો, અને કદાચ પોહાય એવું સ્વરૂપ હોય, યાદ રાખ પોહાય એવું રૂપ હોય, પણ જેને ભગવાન નથી ભજ્યા એવો જે વ્યક્તિ છે, એ જેને ભગવાન ઓળખાય એવી નારીને રાક્ષસ જેવો લાગે છે. અને જે ભગવાન નજીક ભજતી એવી જે નારી છે, વૈરાગ્યવાન પુરુષને નારી રાક્ષસની જેવી લાગે એવી મહારાજ વાતો કરીને તોય પણ સંશય ન થયો, કામ ન થયો. મહારાજ પોતે એવો વૈરાગ રાખ્યો અને પોતે પરિણા જ મહારાજે આમ સંશય થયું વાત ન દીધી. મહારાજે પોતે તપ ત્યાગની વાતો કરી, પણ પોતે કેવું તપ કર્યું? અરે વાગે તો પાણીનું બુંદ નીકળે, પણ લોહીનું બુંદ ન નીકળે. પછી મહારાજ ત્યાગ વૈરાગ્યની વાતો કરે, તપની વાતો કરે, કોને સંશય થાય કોજી? હે મહારાજ, એકવાર સંસાર છોડ્યા પછી તમારે ત્યાગીએ ક્યારે જિંદગીમાં તમારા ગામમાં પગ ન મૂકવો, પણ મહારાજે પોતે એવું કર્યું. મહારાજ પોતે એવું કર્યું, પ્રસિદ્ધ પ્રસંગ છે. મહારાજ ચાલ્યા આવતા હતા, અને એ વખતે એને સેવકરામ મળ્યો. સેવકરામ હું કામ બહુ માંદો થઈ ગયો, તમને ખબર હતી? સેવકરામને મહારાજમાં હેત થયું, પણ સેવકરામ મહારાજને ઓળખી ગયો ને કે ઓહો આ તો રામ પ્રતાપના ભાઈ ઘનશ્યામ કે. આ મહારાજને કહે છે કે હમણાં સમાચાર મોકલો તમારા ભાઈની, લોકો તમને ગોતે જ. મહારાજ કે ખબરદાર, દેહના સંબંધને યાદ કર્યા છે તો ત્યાગી થઈને યાદ કર, શરમ નથી આવતી? અને એવા મહારાજ વિદ્યાર્થીઓ લઈને પેટ બેહણું થઈ ગયું. પછી મહારાજને થયું, અમારે લઈને આ માંદો થયો તો હાજો અમારે જ કરવો પડે ને. તમે વિચારો, મહારાજે સંવંત 1849 ના અષાઢ સુધી 10મી દિવસે સંસાર છોડ્યો હતો, અને પછી સંવંત 1875 ના ફાગણ સુધી 10મી દિવસે ધર્મકુળનું પહેલી વાર મિલન થયું. આ વાતને વચ્ચે 26 વર્ષના વાણા વાઈ ગયા, પણ મહારાજ નહોતો કોઈ છપૈયામાં ગયા કે નહોતો કોઈ દી મહારાજે પત્ર લખ્યો. એટલે મહારાજના ચરિત્રો જેવા એમાં સંશયને માગ જ ન મળે. એક એક વાત મારીની તમને બહુ અદભુત જોવા મળે. ભગવાન માનુષિક ચરિત્ર કરે દોષરૂપ નથી, પણ મહારાજ મનમાં વિચાર કર્યો હશે કે માનુષિક ચરિત્રમાં દિવ્યતા ઓળખી શકે એવા જાજા નહીં જડે, અને આનલા અભડાઈ જાહે, વળી પાછું મારે મારેનું સેટિંગ કરવું પડશે, એમાં ટાઈમ જાજો જાહે, અને મારે તો મનવારો ભરીને અક્ષરધામમાં લઈ જવા છે. હવે એને એને બગડે હરકું કરું, બગડે હરકું કરું. આ હીરાવાળાનો અનુભવ હોય, હીરો બગડે ને સુધારે, બગડે ને સુધારે, તો એ પછી કે પચા હીરા ન કરે, કારણ કે એમ સુધારો નવરો થાય તો નવો બીજો કરે ને થઈ યાર. એમ મહારાજ વિચાર કર્યો, આને સંજય થાય બગડશે સુધરશે, બગડશે સુધરશે, તો મારે તો અનંત આત્માને મારા ધામમાં લઈ જાય કેમ કરીને આવશે, માટે બગડે એવું થવા જ નથી દેવું. અને મહારાજે અદભુત દિવ્ય ચરિત્રો કર્યા. મહારાજમાં સહજ જ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે હસતા આવે રે પાસે કેસર સરીખો સુગંધ શ્વાસે. સહજ જ મહારાજનો શ્વાસ જે છે એમાંથી જે શ્વાસ નીકળે એમાંથી કેસર ચંદનની દિવ્ય સુગંધ આવે છે. અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે કેવા દિવ્ય મહારાજ, કૌતુક હલનારે ભરિયા જોગ કળાના પૂરણ દરિયા. કૌતુક હલનારે ભર્યા જોગ કળાના પૂરણ દરિયા. સ્વામી કહે કે સામાન્ય વ્યક્તિ હોય કે મુક્ત હોય કે સ્વયં અક્ષર હોય તોય પણ મહારાજના માપને કાઢી શકે એવી પોઝિશન નથી. કૌતુક હલનારે ભર્યા, માને મહારાજના અંદર એવા ઐશ્વર્ય, પ્રતાપ, એવા ચમત્કારો, એટલી બધી વસ્તુ અદ્ભુત દિવ્ય રહેલી છે કે લોકો નિત્ય નિત્ય આશ્ચર્ય થાય, ઓહો આમ, ઓહો આમ, ઓહો આમ. એટલે મહારાજના ઐશ્વર્ય અને મારની સામર્થ્યને માપવા માટે કોઈ સમર્થ ન બને એવા દિવ્ય મહારાજ છે. કૌતુક હલનારે ભર્યા, અનેક ઐશ્વર્ય થી ભરેલા મહારાજ છે. જોગ કળાના પૂરણ દરિયા, જોગ કળાનો જાણે પૂરણ દરિયા છે, જોગની અંદર તો જાણે દરિયો છે. એવા કૌતુકલના ભર્યા અને એવા જોગી છે કે જોનારના મનની અંદર આશ્ચર્યનો કોઈ પાર ન રહે. મહારાજ જો ને વન વિચરણ કરતા કરતા જ્યારે મુક્તિધામ ગયા પુલાશ્રમ, અને મારા સાધના જ્યારે આરંભી, એક પગે ઉભા રહે એવી સાધના આરંભી, એવી સાધના આરંભી, અને એટલું શુક્લગ્ડી શરીર થઈ ગયું. આ બાજુ પવન આવે તો મહારાજ આ બાજુ લડી જાય, આ બાજુ પવન આવે તો મહારાજ આ બાજુ લડી જાય. એ વખતે ત્યાં રહેનારા યોગીઓ, જોગીઓ, જતીઓ વર્ષોથી સાધના કરતા હતા, એ બધાનો અહંકાર ઓગળી ગયો. એમ માનતા હું તો બહુ મોટો જોગી, બહુ મોટો યોગી, મેં તો આટલી સાધના કરી, આટલી સાધના કરી, આમ કર્યું, તેમ કર્યું. પણ મહારાજની જોગ કળાને જયારે જોઈ અને મહારાજના ઐશ્વર્યને જયારે જોયું ને ત્યારે તમામના જોગ જાણે ઓગળી ગયા, અહંકાર ઓગળી ગયા, અને એમ થયું આવા જોગી આજ પહેલા જોયા નથી. અને અનેક વિધ વિચારો કરવા લાગ્યા, અટકળો માનવા માંડ્યા, કારણ કે મારું તળિયું આવે એમ હતું નહીં. આ કોણ હશે? સૂર્યનારાયણ હશે? આ કયાધુ પુત્ર હશે? આ કોણ હશે? આ ધ્રુવ હશે? અરે આ સ્વયં સાક્ષાત નારાયણ આવ્યા હશે? મારના તળિયાને માપવા માટે આ બ્રહ્માંડમાંની અનંત કરોડો બ્રહ્માંડમાં કોઈ સમર્થ નથી. માટે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે કૌતુક હલનારે ભર્યા જોગ કળાના પૂરણ દરિયા. જોગના તો જાણે દરિયા રૂપ છે, અનેકવિધ ઐશ્વર્યથી સંપન્ન છે. અને બ્રહ્મ વિદ્યાના રે સ્વામી આવા રૂડા પ્રેમ સખી વર પાની. બ્રહ્મ વિદ્યાના સ્વામી, બ્રહ્મ વિદ્યા કોને કહેવાય? તો માયામાંથી ઉખેડે જીવાત્માને દિવ્ય માધ્યમમાં જોડે એને બ્રહ્મ વિદ્યા કહેવાય. પણ આ બ્રહ્મ વિદ્યાવાળા નથી, આ બ્રહ્મ વિદ્યાના માલિક છે. કારણ કે જીવાત્માને આત્માનું જ્ઞાન થાય ને તો બ્રહ્મ વિદ્યા જ કહેવાય, માયિક વિદ્યા ન કહેવાય. યાદ રાખજો, આત્માનું જ્ઞાન જીવને થાય, દેહમાંથી ઉખડે, તો એને બ્રહ્મ વિદ્યા જ કહેવાય. પણ આ એના સ્વામી છે, અને એટલા માટે મહારાજ સ્વયં લોયાના સાતમા વચનમાં બહુ સરસ વાત કરી. મહારાજ કહે જીવાત્મા બ્રહ્મરૂપ થાય તોય પણ, મહારાજ કહેજો એને પરબ્રહ્મ તો સમજવા જ રહ્યા, તમે વિદિત વાતી મૃત્યુ મેતિ નાન્ય પંથા વિદ્યતે નાય. મહારાજ કે છૂટકો જ નથી, બ્રહ્મ સ્થિતિને પામ્યા પછી અમે ન સમજાય ત્યાં સુધી અધૂરો, અમે જે દાડે સમજાઈ જાય મહારાજ કે તે દાડે પૂર્ણ થાય ત્યાં સુધી અધૂરો છે. એટલા માટે પ્રેમ સખી કે આ મહારાજ કોણ છે? તો બ્રહ્મ વિદ્યાના એ માલિક છે, એના સ્વામી છે. અનેક આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જ્યાં સુધી આ મૂર્તિનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવાત્મા અધૂરો રહે છે. અને આનું જેને જ્ઞાન થાય, એ ગમે તેવું અધમ હોય, પાપી હોય, દુરાચારી હોય, આ જ્ઞાન થતાની સાથે એના તમામ પાપો બળીને ખાક થઈ જાય અને જીવાત્મા મુક્ત કક્ષાને પામી જાય છે. અને ભક્તો આવા જ અનંત આત્માનું શ્રેય કરવા માટે જ મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા છે ને. હે, પોતે સ્વયં તો અનંતને તાર્યા, સંતોના માધ્યમથી પોતાનું સ્વરૂપ ઓળખાવે પણ અનંત જીવાત્માને તાર્યા. એટલા માટે મહારાજ પ્રથમના 51માં વચનમાં અદ્ભુત એક વાત બતાવે. મહારાજ કે પુરુષોત્તમ વતે જ પુરુષોત્તમનો નિશ્ચય થાય છે. માયિક ઇન્દ્રિયો અંતકરણ એના દ્વારા અમે કોઈ દી ન ઓળખાઈ, પરંતુ અમને જ્યારે એમ થાય અનંત જીવને તારવા છે ત્યારે અમે અક્ષરધામમાં ત્યાં ધરા ઉપર અમારા અનંત મુક્તો લઈને આવીએ છીએ, અને મુક્તોના માધ્યમથી અનેક મુમુક્ષને અમારું સ્વરૂપ ઓળખાય છે. એટલે આને ઇન્દ્રિયો અંતકરણ માયિક હતા, માયિક દિવ્ય થઈ જાય, દિવ્ય થઈ જાય પછી અમને પામી જાય છે. અને સંપ્રદાયનો ઇતિહાસ તપાસો તો આ પડશે. પહેલી વાત બહુ પ્રસિદ્ધ છે ને. એકવાર પ્રભવાનંદ સ્વામી વગેરે સંતો ફરતા ફરતા મહેમદાવાદ ગયેલા. તે દાડા મંદિરો વગેરે તો હતું નહીં કાંઈ. મહેમદાવાદની અંદર ગયા પણ કોઈ જગ્યાએ ઉતારો ન મળે. એમાં એક બે ચાર ભટ્ટ કરીને હતા, એને વળી દયા આવી એટલે એની મેળીએ સંતોનો ઉતારો આપ્યો. પણ બેચર ભટ્ટેભાઈ ભાંગના ઝાંઝડ બંધાણ્યો. કોઈ કથા વાર્તા સાંભળવા આવે નહીં. એક દાડો ભાંગ પીતા પીતા એટલી બધી પીવાઈ ગઈ, ઓવરલોડ થઈ ગઈ જરાક ભાંગ, અને પછી જીવન અને મૃત્યુની ઘડીઓ ગણાવા માંડી. બે બાકડા થઈ ગયા આટા મારે અને દેહ પડી જશે. આ પોઝિશન નિર્માણ થઈ પ્રભાનંદ સ્વામીને ખબર પડી આટા મારે. કોઈકને પૂછ્યું ભાઈ આને શું થયું, તો કે હવે જવાના, ભાંગ ઓવરલોડ થઈ ગઈ છે. પણ ગમે એમ તો સંત છે અને મનમાં વિચાર થયો આને આપણને આશરો આપ્યો છે તો આપણે એને બચાવવો જોઈએ, દેહે બચાવો અને જીવને બચાવવો જોઈએ. સ્વામીએ પરાણીને પોતાની પાસે બોલાવ્યા અને કીધું આ ધરા પર ભગવાન પ્રગટ થયા છે, સ્વામીના નામથી પ્રસિદ્ધિને પામ્યા, એમ તમે ભજન કરો તો તમને ભાંગે ઉતરી જાહે, તમારો મોક્ષ થઈ જાય. પણ ભાંગ વાળો માણસ વળી ભજન કરે, હે ભાંગ પીનારો તો ભજન કરે, વેશનીથી ભજન ન થાય, યાદ રાખ, વેશનીથી ભજન ન થાય. એટલા માટે મહારાજે વેસન છોડાવ્યા. મહારાજ કે મારો આશ્રિત ક્યારે પણ વેશની ન રહે. મહારાજ કે તમાકુ બીડી હોકો ભાંગ ચા કોફી કાંઈ ન રાખે, જો કે આમાં કોઈ નથી એટલે વાંધો નથી, પણ હોય તો કાઢી નાખશું. શ્રીજી મહારાજને ગમતી વાત નથી. પ્રભુવાનંદ સ્વામી બેચર ભટ્ટને કહે તમે ભજન કરો સ્વામિનારાયણ નામનું તો તમને આ કેફ ઉતરી જાય, જીવતા રહી જાઓ. પણ બેચર ભટ્ટ માથા ધોણા માથા પછાડે, એને હા પડી નહીં, કારણ કે મન હવે એમાં જાય એવી પોઝિશન નહોતી. અને ત્યારે સ્વામીને દયા આવી, સંતોને કીધું એક કામ કરો, આપણે અહીં રોકાણ, આપણે માળા લઈ લો અને માળા બળો ફેરવવા અને ફળાને આપો અને ભાંગ ઉતરે. અને સંતો પછી માળા મેળા ફેરવવા અને સંતોએ મારાને પ્રાર્થના કરી ભાંગ ઉતરી. બેચર ભટ્ટને એમ લાગ્યું આ પુરુષ સામાન્ય નથી, કોઈ મહાપુરુષ તો છે જ, નહીતર આજ આ ભાંગમાંથી બેઠો થવા એમ હતું નહીં, પણ આ પુરુષે જ મને બચાવ્યા. સ્વામી એમ થોડું હેત થયું. સ્વામી પછી મારાને ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી અને કીધું તમારે ક્યાં જાજુ દૂર, વડતાલ અહીં નજીક જ છે, ક્યારેક આવજો. આ ધરા પર પ્રગટ ભગવાન અનંત આત્માનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે. બેચર ભટકે હારું. પછી એકવાર સંઘ લઈને ડાકોર જતા હોય, હવે ડાકોર જતા હોય ને તે રસ્તામાં વડતાલ નજીક આવ્યું એટલે એમ કે ઓલા પ્રભુવાનંદ સ્વામી આવ્યા હતા અને મહાપુરુષ હતા ને તો મારી ભાંગ હેઠી ઉતરેવી હતી ને હેઠી ઉતરી ગઈ, માટે હાલો આપણે એના એને જરાક એને કીધું બહુ આગ્રહ કર્યો છે એટલે એમ કહેતા હતા સ્વામિનારાયણ ભગવાન છે એ તો હોય કે ન હોય હરી જાણે, પણ આપણે એનો આગ્રહ છે જરાક થતા જઈ એમ વિચાર કરી અને વડતાલ આવ્યા. વડતાલ આવ્યા, મહારાજ બિરાજમાન હતા સભાની અંદર, મારાને દર્શન કર્યા, મારીની વાતો સાંભળી એટલે થોડીક આ પડી કે સામાન્ય પુરુષ તો નથી, પણ નવે નવા હતા એટલે પછી પ્રભુવાનંદ સ્વામી બહુ માન આપ્યું અને ઉતારા પાણી સરસ અપાય અને પાકા સીધા પાયા. નવો હોય ને ત્યારે બહુ આપવું પડે, અને યાદ રાખજો નવા હોય ત્યાં સુધી ઈચ્છજો, જૂના થાય એમ ઓગાળતા જાયજો, હા, નહીં તો આખી જિંદગી જો એમને રહે તો ફરી વાર પાછું ધક્કો રહ્યો. સ્વામીમાં હેત થયું અને પછી સ્વામી સીધા આપ્યા એટલે ગામની બહાર મુરજી પટેલનું ખેતર હતું, ન્યા જઈને રસોઈ મેળા પકાવવા. પણ રસોઈ પકાવતા પકાવતા વાત કરે પ્રભુવાનંદ સ્વામી મહાપુરુષે સ્વામિનારાયણ કહે આવું સામાન્ય તો નથી જ લાગતા, હો આમ જોઈને તો મન ખેંચાય છે. ત્યારે પછી એ સંકલ્પ કર્યો હવે આપણે નક્કી કેમ કરવું આ ભગવાન હશે કે નહીં. પછી બધાએ નક્કી કર્યું તો આપણે એક કામ કરીએ, એ જો ભગવાન હોય ને તો આપણી રસોઈ જમવા માટે આવે તો આપણે માનું કે ભગવાન છે. આમ સંકલ્પ કરતા કરતા રસોઈ બનાવી અને આ બાજુ મહારાજ સુરા ખાચર સમલા ખાચર વગેરે દરબાર ઘોડા કરો તૈયાર. મૂળજી બ્રહ્મચારી કે આજ રસોઈ નહીં બનાવતા. મૂળજી બ્રહ્મચારી કે કેમ મહારાજ, મહારાજ કે આમંત્રણ આવી ગયું છે કે, તો મારે અત્યારમાં કોણ આમંત્રણ આપી ગયું, અહીં તો કયું નથી. મહારાજ કે તમને ન ખબર હોય અમારે આમંત્રણ આવી ગયું છે કે અને આ જમવા જવાનું છે એમ કહીને મહારાજ માણકી ઉપર સવાર થયા અને આ બાજુ રસોઈ બની જે તૈયાર થતી હતી અને ત્યાં મહારાજ માણકી પર સવાર થયા. અનેક દરબારોની સાથે મહારાજ પહોંચી ગયા અને મહારાજને આવતા જોતાની સાથે બેચર ભટ્ટ વગેરે ઉભા થઈને મહારાજ કે પધારો પધારો. મહારાજ કે પધારો પધારો, હું ભૂખ્યા થયા છીએ, જલ્દી જે બેનું ખાવાનું આપો. અને આટલા શબ્દ સાંભળતાની સાથે બેચર ભટ્ટ વગેરે મારને ભખોભખ દંડવટ કરવા માંડ્યા. હારે રહેલા દરબારો બધા વિચાર કરે મહારાજ જમવાનું માંગે આ દંડવટ કાં કરે. મહારાજ કહે છે મહારાજ આ સાંભળે છે કે નથી સાંભળતા, તમે જમવાનું માંગો છો આ બધા ભખોભખ દંડવટ કરવા માંડ્યા. મહારાજ કે તમે ન જાણો અમે જમવાનું માગ્યું બધું આવી ગયું કારણ કે સંકલ્પ કરીને બેઠા હતા. જો ભગવાન હોય સ્વામિનારાયણ તો હામે ચાલીને આપણું ભોજન જમવા માટે આવે, અમે સંકલ્પ પૂરો થયો અને ભગવાન પણ નિશ્ચય થઈ ગયો માટે ભખોભખ દંડવાર કરે છે. મહારાજ પછી રોક્યા મહારાજ જીમાં. મહારાજ કે હવે ક્યાં અહીંથી ડાકોર જવાનો છો, મારણ કે મારે હવે હું ડાકોર જઈને કામ છે કે ડાકોર પતિ ના પતિ તેમ મળી ગયા પછી અમારે ક્યાં જવું મારે કે મહારાજ હવે ક્યાંય જવાની જરૂર નથી મહારાજ અમને વર્તમાન ધારણ કરાવો ને તમારા સત્સંગ કરો અને પછી મહારાજ વર્તમાન ધારણ કરાવ્યા ભાંગ વગેરે મુકાયું અને એમ લખ્યું એકાંતિક ભક્ત થયા અને એવા એકાંતિક ભક્ત થયાનો અંત સમો જ્યારે આવ્યો ત્યારે સ્વયં મહારાજ ભક્તને તેડવા માટે આવ્યા ગામની અંદર અનેક લોકોને કીધું છે ભગવાન સ્વામિનારાયણ મને તેડવા માટે આવ્યા છે એમ કહી દેહને છોડીને મહારાજના સામને પામ્યા માટે અહીંયા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કહે બ્રહ્મ વિદ્યાના રે સ્વામી આવા રૂડા પ્રેમ સખી વર પામી સમજાય આવા રૂડા પ્રેમ સખી વર પામી આ વર કોઈ સામાન્ય મળ્યા નથી અને ઈ વરની આરે હથિયાળો મેળવી લીધો એટલે કામ થઈ ગયું મેળવી લેજો તમે તમારી પાસે અનેક જગ્યાએ પર હથિયાળા હોય ને પાછા ભલા માણા વેર્યા જેવા આ હતા હું તમને એમાં દેખાણ એમાં વરી ગયા ન વેર્યા એટલા ને કહું છું મહેરબાની કરી વેર્યા જેવા તો આ પુરુષોત્તમ નારાયણ છે વાટ જોતા આવી મારે જાન રે પોતે વર પુરુષોત્તમ ભગવાન રે હથે વાળો હરિ સંગાથી મેં કીધો રે ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે સાચું કહું છું ભક્તો જેને ભગવાન ઓળખાણ અને ભગવાનને અરે હથેવાળો મેળવો એના જેવો કોઈ બળભાગી આત્મા નથી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કહે આવા રૂડા પ્રેમ સખી વર પામી આવા દિવ્ય ભગવાન બ્રહ્મ વિદ્યાના જે માલિક છે સ્વામી છે ઈ મારા વર બન્યા એની પટરાણી બની માટે મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી પ્રેમાનંદ સ્વામી દેહે કરીને વેર્યા હતા ને મને કરીને વેર્યા હતા હવે તમે દેહ કરીને ગમે ત્યાં વરી ગયા ભલે વેર્યા આમાં તો હવે શું કરીએ પણ મને કરીને તો હવે તમે પ્રેમ સખી જેને વેર્યા એને જ વરજો તો બેડો પાર થઈ જશે બાકી એને નો વરાણું નાખી બ્રહ્માંડને વરાણું તોય પણ વિધુરપણું કા વિધવાપણું કા રંડાશો ને કા રંડાશે બેમાંથી એક તો થવાનું છે માટે જેને સુખિયા થવું હોય એને પ્રેમ સખી જેને વેર્યા એવા પ્રભુ ભગવાન સ્વામિનારાયણને વરી જાવ તો જીવન દિવ્ય ભવ્ય બની જશે એ શબ્દોની સાથે બીજું પદ અહીંયા પૂર્ણ થાય છે સહજાનંદ સ્વામી મહારાજ